ගරු සීත අරමිපොල අමාත්‍යතුමිය ඔබතුමියට විනාඩි 7ක් කාලයක් තියෙනවා. ඕඩර් ප්ලීස්. ගරු වීරසුමන වීරසිංහ මැතිතුමා මූල ආසනයට පැමිණෙන්න.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, පක්ෂ හා විපක්ෂ සියලු නියෝජිතවරුනි, අද දවසේදී ලංකාණ්ඩුවේ විවස්ථාවේ සංශෝධනයක් වෙනුවෙන් සංශෝධනය සම්මත කර ගැනීම වෙනුවෙන් පවතින විවාදයට සහභාගී වීමට අවස්ථාව ලබා දීම පිළිබඳ ස්තුතිවන්ත වෙනවා. ආණ්ඩුක්‍රම විවස්ථාවක සංශෝධනයන් ගැන ඉතිහාසයේ පුරා අපිට ඕනෑතරම් අත්දැකීම් තිබෙනවා. අද මේ අප මූණ දෙන්නේ 1978 මේ රටේ සම්මත කරගත්තා වූ විවස්ථාවේ 20 වැනි සංශෝධනයටයි. අද වෙන විට අප මේ රටේ බලපවත්වන බවට විශ්වාස කරන්නේ සහ ඇත්තටම බලපවත්වන්නේ 1978 දෙවන ජනරජ විවස්ථාවයි. එය මේ වන විට සංශෝධන 19කට ලක්වී අද වන විට 20 වැනි සංශෝධනයේ ලබා දීමට සංශෝධනය කිරීම සඳහා වූ ඒ වාද විවාදයට අපි සියලු දෙනා සහභාගී වෙමින් තිබෙනවා. සංශෝධන පිළිබඳ ඉතිහාසය අපි විමසා බැලුවොත් 1978 මේ සම්මත කරගත්තා වූ ආණ්ඩුක්‍රම විවස්ථාවේ පළවෙනි සංශෝධනය මාස කීපයක් ඇතුළත ගෙන එන්නට සිද්ධ වෙනවා. ඒ වගේම එහි දෙවැනි සංශෝධනය 1979 පෙබරවාරි මාසයේදී ගෙන එනවා. තුන්වැනි සංශෝධනය 1982 හතරවැනි සංශෝධනය එම වර්ෂයේදීම දෙසැම්බරේදීත් ගෙන එනවා. අන්නේ සංශෝධනයේදී තමයි ශ්‍රේෂ්ඨාධිකරණය නියෝග කරන්නේ ජනමත විචාරණයක අවශ්‍යතාවය. අන්නේ අවශ්‍යතාවය අනුව ඉතිහාසයේ අපි කාටත් මතක කලගෙඩිලාම්බු ජනමත විචාරණ ඒ දේශපාලන ඉතිහාස කාරණාව ඉතිහාස පොතට එකතු වෙනවා. එතනින් පස්සේ 13වැනි සංශෝධනය 1987 එතනින් පෙහාට තවත් වූ වැදගත් වූ සංශෝධන කීපයක් සිද්ධ වෙනවා. නමුත් 13වන සංශෝධනය මේ රටේ පාලන ක්‍රමයට එහෙම නැත්නම් ආණ්ඩුක්‍රම විවස්ථාවට හැරවුම් ලක්ෂ්‍යයක් එක් කරමින් නව පාලන තන්ත්‍රයක් නව පාලන ක්‍රමවේදයකුත් රටට හඳුන්වා දෙනවා. එහෙම නැත්නම් පරිපාලන ඒකකයක් හඳුන්වා දෙනවා. එතනින් පසු 16වැනි සහ 15වැනි සංශෝධන එකවර සංශෝධනය වෙනවා. එකලඟ සංශෝධනය වූ සංශෝධන දෙකක් විදිහට ඉතිහාසගත වෙනවා. මේ සියල්ල අතරේ අපේ කතාබහට ලක්වෙන එහෙම නැත්නම් රටේ ආණ්ඩුක්‍රමයට මහා බලපෑමක් ඇති කරපු 17, 18, 19 වැනි විවස්ථාවන් 2001 පසුව සම්මත වෙනවා. මේ විවස්ථා සංශෝධනයන් සියල්ලම ඉතිහාසය ගැන හැර බැලුවොත් ජනමත විචාරණයකට ලක් වූ 14වැනි විවස්ථා සංශෝධනය ශ්‍රේෂ්ඨාධිකරණ නියෝගයකින් තමයි එවැනි ජනමත විචාරණයකට යොමු වෙන්නේ. එහෙම නැති වුණොත් ජනතා පරමාධිපත්‍ය මත ජනතාවගේ ඉල්ලීම මත හෝ ජනතාව අනුමත කරන ලද සංශෝධනයක් මේ 78වැනි විවස්ථා ඉතිහාසයේ නැහැ. එවැනි විවස්ථා ඉතිහාසයක සංශෝධනයක් හෝ අලුත් විවස්ථාවක් ජනතා පරමාධිපත්‍ය මත සිදු වුණා නම් 1970 සෝල්බරි ආණ්ඩුක්‍රම විවස්ථාව වෙනස් කරමින් සමූහ ආණ්ඩුක්‍රමය සඳහා ඉතාමත් තීරණාත්මක වූ ඒ මැතිවරණයකදී ඉතා පැහැදිලිව ජනමතයේ විමසීම උදෙසා තමුන්ගේ මැතිවරණ ව්‍යාපාරයේදී ඉදිරිපත් වෙනවා. එයින් පසුව ගත්තොත් 2019 නොවැම්බර් මාසයේ ජනාධිපතිවරණයත් මේ මෑතකදී පැවැත් වූ මහ මැතිවරණයත් යන දෙකේදීම මැතිවරණ ව්‍යාපාරය තුළ ඉතාමත් වැදගත් සංදිස්ථානයක් මතු කරමින් සහ සනිටුහන් කරමින් ඒ රජයේ බලයට පත්වීම සඳහා වූ ඒ මැතිවරණ ව්‍යාපාරයේදී 19වැනි විවස්ථා සංශෝධනය වෙනස් කරමින් නව විවස්ථාවකට යාමත් 19වැනි සංශෝධනය ඉවත් කිරීමත් යන කාරණා දෙකම සඳහන් කරමින් ඒ ජනතාවගේ පරමාධිපත්‍ය බලය ඉල්ලා සිටියා. එසේ බලන කල මේ 19වැනි සංශෝධනය දක්වා වූ සියලු සංශෝධනයන් ජනතාවගේ පරමාධිපත්‍ය නැත්තම් ජනමතයේ මත පදනම් වූ සිදුවුවන් නොව ඒ අතීතයේ සිදු වූ 1970 ඒ විවස්ථා සම්පාදනයෙන් පසුව ඒ එසේනම් ජනමතයේ එහෙම නැත්තම් ජනතාවගේ පරමාධිපත්‍ය ප්‍රේරණය කරමින් ඒ සඳහා අවශ්‍ය ජනතා නියෝජිතයන් පක්ෂ විපක්ෂ දෙපාර්ශ්වම ඉඳගෙන සිටින ජනතා නියෝජිතයන්ගේ වාද විවාදයන්ට භාජනය වෙලා එතනින් එහාට සම්මත කරගන්නා වූ අවස්ථාව එළමෙනවා. එහි ජනතා මතවාදය තවදුරටත් එහාට ගෙනියමින් ඒ ලැබූ ජන වරමටත් එහාට ගෙනියමින් ශ්‍රේෂ්ඨාධිකරණයෙන් ලබා දෙන්නා වූ නියෝගයන් අනුව ඒ වෙනස් කළ යුතු සංශෝධන හතරදත් මෙයට ඇතුල් වෙනවා. එතනින් ඔබට ගසින් ජනතාව මහත් බලාපොරොත්තු තබාගෙන පත් කරගත් ආණ්ඩුවක විශ්වාසවන්තභාවය රකින්නට, ජනතාව තමුන්ගේ දේශීයත්වය සුරකීයයි විශ්වාස කරපු ආණ්ඩුවක විශ්වාසය රකින්නට, ඒ රැගෙන ඒ අවැනි ආණ්ඩුවක් පත් කරන්නට දරදිය ඇද්ද තමුන්ගේ දහඩිය කැප කරපු, තමුන්ගේ ජීවිතය පවා පරදුර තබා සටන් කළ අති ගෞරවනීය මහා සංඝරත්නයගේ විශ්වාසය රකින්නට, ශ්‍රේෂ්ඨාධිකරණය විසින් පැවරූ ඒ සංශෝධන වලට අමතරව ඒ ජනතා මතය මහා සංඝරත්නයට ගරු කරමින් තවත් සංශෝධන තුනක් එකතු වෙනවා මේ 20 වෙනි සංශෝධනයේ හෙට අපි සම්මත කරගන්නට පෙර. වෙනදා කවදාටත් වඩා මහා සංඝරත්නයේ මතය පිළිබඳ මේ පාර්ලිමේන්තුව තුළ අද දවසේ කතා වෙනවා. එය ඉතාමත් සතුටුදායක අවස්ථාවක් වෙන්නේ පක්ෂ විපක්ෂ භේදයකින් තොරව මේ රජය ගෙන ඒමට ඉදිරිපත් වූ මහා සංඝයා වහන්සේගේ මතයට ගරු කරනවාද, ඒ මතය පිළිබඳ නැවත නැවත කතා කරමින් ඒ මතය පිළිගත යුතුයයි පක්ෂ විපක්ෂ සියලු දෙනාම කතා කරනවා. අන්නේයින් තමයි මතුවට ගොඩ නැගෙන විවස්ථාවේදී, මතුවට ගොඩ නගෙන නව විවස්ථාවේදී මේ රටේ මහා සංඝරත්නයට, මේ රටට ආදරය කරන මිනිස්සුන්ට, මේ රට වෙනුවෙන් කැපවෙන්න කැමති මිනිස්සුන්ට ඉතිහාසයේ විසින් පවරපු වගකීම ඉෂ්ට කරන්නට, ඒ යුතුයකම ඉෂ්ට කරන්නට මහඟු අවස්ථාවක් වෙන්නේ ඒ මතවාදයන්ට. පක්ෂ විපක්ෂ සියලු දෙනාම ඒකමතිකව ඒ මතවාද අගය කරන බව අදැලි දැක්වීමයි. මහා සංඝරත්නය මේ රටේ මේ දේශයේ ඉතා දුෂ්කර සෑම අවස්ථාවකම රටේ සුරක්ෂාව වෙනුවෙන් ජනතාවගේ පැත්තේ සිට තීරණගත් මහා සංඝයා වහන්සේගේ අද මේ රටේ පවතින මතය වගේම ඉදිරි අනාගතයේදී ඕනෑම මොහොතක රටේ තීන්දුව තීරණවලදී උන්වහන්සේලාගේ මතයට ගරු කරන්නට පක්ෂ විපක්ෂ දෙගොල්ලම එකතු වෙයි කියලා බලාපොරොත්තු වෙනවා. අද මේ සභාව තුළදී උන්වහන්සේලාගේ මතවාදයට ලැබුණු වැදගත්කම, මතවාදයට ලැබුණු ගෞරවය, මතවාදයට ලැබුණු පිළිගැනීම අනුව ඒ නිසා මා හිතනවා හෙට සම්මත වෙන්නා වූ 20 වෙනි සංශෝධනයෙන් පසු අපි ආරම්භ කළ යුත්තේ මේ රටේ ලාංකීය සුවඳ පිරුණු, මේ දේශයේ අනන්‍යතාවය රැකගත හැකි, සියලු ජාතීන්ට එකට ජීවත් විය හැකි නව විවස්ථාවක් ආරම්භ කිරීමේ වැඩපිළිවෙලයි. ඒට පක්ෂ විපක්ෂ සියලු සමාජිකයන්ගේ අවංක වූ දායකත්වය ලබාගෙන, මේ රටේ සියලු ජාතීන්ගේ සම්භවයන්ගේ එකමුතුවේ ආධාරය ලබාගෙන මහා සංඝරත්නයේ කතෝලික පූජකතුමන්ලාගේ සහ සියලු ආගමික පූජකවරුන්ගේ අවවාදයන් හිස්මුදුනේ තබාගෙන අන්නේ විවස්ථාව නිර්මාණය කරන දවසට අපි එකතු වෙමු. මේ 20 වෙනි සංශෝධනයේ වැදගත්කම මේ 78 වෙනි විවස්ථාවට ලැබෙන අවසාන සංශෝධනයයි. මේ තමයි මේ රටේ සංශෝධනයක් සම්මත කරන මොහොතේ නව විවස්ථාවක් සෑදීම සඳහා කෙටුම්පත් සැකසෙන ඒ කමිටුපත් කරපු එකම ඓතිහාසික මොහොත බවට පත් වෙන්නේ. මේ තමයි පක්ෂ විපක්ෂ භේදයකින් තොරව මේ රටේ මහා සංඝරත්නයේ මතවාදයේ මත හට ඉදිරියට යා යුතුයි පිළිගත් ඒ ඓතිහාසික දවස බවට පත් වෙන, ඒ ඓතිහාසික සංදිස්ථානය සරිටුවත් කරපු සංශෝධනය බවට පත් වෙන්නේ. මේ සංශෝධනයට එකතු කරපු ජනතා මතවාදී සංශෝධනයන් එකතු කරමින් මේ රජය ලබා දුන්නේ මේ රජය විසින් ඔප දැමුවේ රටේ ජනතාව රජය කෙරෙහි තිබූ විශ්වාසයේ පලිඟුවයි. මේ ලබා දුන්නේ රටේ ආරක්ෂාව පිළිබඳ ජනතාව තැබූ විශ්වාසයේ පලිහයි. මේ දැල්ලුවේ අනාගතයේ අපි එළඹෙන නව විවස්ථාවේ බලාපොරොත්තුවේ පහන් සිලුවයි. ඒ පහන් සිලුවේ ආලෝකය පක්ෂ විපක්ෂ සියලු දෙනාටත්, සියලු ජාතීන්ටත්, මේ රටේ සියලු ජනතාවටත් ලැබේවායි ප්‍රාර්ථනා කරමින් නිහඬ වෙනවා. සියලු දෙනාටත් තෙරුවන් සරණයි.
බොහොම ස්තුතියි. හොන්රබල් වියලාලේන්ද්‍රන් 7 minutes.
ඔරව සභයේ තලමේ தாங்கும் உறுப்பினர்களே, இன்றைய ஒரு முக்கியமான இந்த விவாதத்திலே உண்மையிலே 19 சீர்திருத்தம் என்பது நாட்டு மக்களினுடைய நலனுக்காக, நாட்டு மக்களை பாதுகாப்பதற்காக கொண்டு வந்தோம் என்று எதிர்க்கட்சியினர் கூறுவது எவ்வாறு இருக்கு என்று சொன்னால், ஆடு நனைதென்று ஓநாய் அழுதுதான். தமிழிலே சொல்வார்கள், ஆடு நனைதென்று ஓநாய் அழுதது போல் இருக்கிறது. ஏனென்றால் 19 சீர்திருத்தத்தை கொண்டு வந்து இந்த நாட்டிலே அவர்கள் என்னத்தை சாதித்தார்கள் என்ற ஒரு கேள்வி இங்கே இருக்கிறது. நாட்டினுடைய பாதுகாப்பு தலைகளாக மாறியது, நாட்டிலே எந்த ஒரு வேலை திட்டங்களும் மக்களுடைய நலனை மையப்படுத்தி மேற்கொள்ளவில்லை. ரணில் விக்ரமசிங்கே அவர்களுடைய அரசாங்கத்தை பாதுகாப்பதிலே தமிழ் தேசிய கூட்டமைப்பும் முழுமையான பங்களிப்பை வழங்கியது. வாக்களித்த நாட்டு மக்களுக்கு நாட்டு மக்களுடைய நலனுக்காக எந்த ஒரு வேலை திட்டங்களையும் காத்திரபூர்வமாக நாட்டினுடைய நலனுக்காக ஆரோக்கியமாக கட்டமைக்காத ஒரு மிக மோசமான நிலையாக இருந்தது. இந்த நிலையிலே பார்த்தீர்கள் சொன்னால் உண்மையிலே ஸ்ரீலங்கா சுதந்திர கட்சியினுடைய தலைவராக அப்போதைய ஜனாதிபதி மைத்ரிபால சிறிசேன இருந்த பொழுது ஐக்கிய தேசிய கட்சியினுடைய தலைவராக ரணில் விக்ரமசிங்கே அவர்கள் இருந்தார். ஆகவே தன்னுடைய அதிகாரத்தை அதிகரித்துக் கொள்வதற்காக பிரதமராகிய தன்னுடைய அதிகாரத்தை அதிகரித்துக் கொள்வதற்காகவே இந்த 19 சீர்திருத்தத்தை கொண்டு வந்தார்கள். இன்றே அவர் கொண்டு வந்த அந்த சீர்திருத்தத்தினால் இன்றே அவரால் மக்களுடைய செல்வாக்கை பெற முடியவில்லை. அவருடைய கட்சி ஒரு ஆசனத்தை கூட பெற முடியாமல் தேசிய பட்டியலே ஒரு ஆசனத்தை பெற்றார்கள். ஆகவே இன்று பெரும்பாலான மக்கள் அரசாங்கத்திற்கு ஜனாதிபதி தேர்தல் அதை அடுத்து வந்த பாராளுமன்ற தேர்தலிலே அங்கீகாரத்தை வழங்கியிருக்கிறார்கள். வடக்கு கிழக்கு மாகாணத்தை எடுத்துக்கொண்டால் உண்மையிலே ஜனாதிபதி தேர்தலிலே வாக்களிப்பு குறைவாகத்தான் இருந்தது. ஆனால் நாட்டினுடைய ஜனாதிபதியாக வேண்பதங்கிய கோட்டபாய ராஜபக்சே அவர்கள் தெரிவு செய்யப்பட்ட பிற்பாடு நாட்டிலே ஏற்பட்ட மிக முக்கியமான ஒரு பிரச்சனை உங்களுக்கு தெரியும், உலக நாடுகளே அதிர்ந்து போன ஒரு பிரச்சனை COVID-19, இந்த கொரோனா வைரஸ். இந்த COVID-19 இருந்து இந்த நாட்டை பாதுகாக்கின்ற வேலை திட்டத்தை அவர் முன்னெடுத்தார். அதே வேளையிலே வறுமை ஒழிப்பு செயலணிக்கு பொறுப்பாக ஜனாதிபதி செயலணிக்கு பொறுப்பாக இருந்த கௌரவ பசில் ராஜபக்சே அவர்கள், நாட்டினுடைய கௌரவ பிரதமர் அவர்கள் நாட்டை பாதுகாக்கின்ற அதாவது நாட்டு மக்களுக்கான சேவைகளை வழங்கி இந்த பயங்கரமான கொள்ளை நோயிலிருந்தும் நாட்டு மக்களை பாதுகாப்பதிலே பல நடவடிக்கைகளை முன்னெடுத்தார்கள். அதனால் அரசாங்கத்திற்கு ஆதரவு வழங்குகின்ற பங்காளி கட்சிகளிலிருந்தும் அரசாங்க கட்சிகளில் நேரடியாக இருந்தும் வடக்கு கிழக்கிலே 5 ஆசனங்களை எதிர்பார்த்தார்கள். ஆனால் 11 ஆசனங்கள் கிடைக்கப்பெற்றது. ஆகவே நாட்டினுடைய பாதுகாப்பு மிக முக்கியமானது, அதோடு நாட்டு மக்களுடைய நலன் மிக முக்கியமானது. பாதுகாப்பும் நலனும் மிக முக்கியமான விடயமாக கருதப்படுகிறது. அந்த அடிப்படையிலே எடுத்துக்கொண்டால் உண்மையிலே கடந்த காலத்திலே 1978 ஜிஆர் ஜெயவர்த்தனா அவர்கள் கொண்டு வந்ததான 2 குடியரசு அரசியல் திட்டம் மிக அதிகளவான அதிகாரங்களை நிறைவேற்று அதிகாரம் கொண்ட ஜனாதிபதிக்கு கொடுத்தது. அப்பொழுது சொல்வார்கள், ஆணை பெண்ணாக மாற்ற முடியாது, பெண்ணை ஆணாக மாற்ற முடியாது, மற்றபடி ஜனாதிபதிக்கு சகல அதிகாரம் இருந்தது. அதை தொடர்ந்து வந்த இப்போது எதிர்கட்சி தலைவருடைய தகப்பனார் பிரமதாசா இவர்கள் எல்லாம் பெற்றுக்கொண்ட அந்த அதிகாரத்தோடு ஒப்பிடுகின்ற பொழுது ஒப்பிட்ட அடிப்படையிலே 20 சீர்திருத்தத்திலே ஜனாதிபதிக்கான அதிகாரங்கள் இவர்கள் பாவித்த அதிகாரத்தை ஒப்பும் பொழுது குறைவாகவே இருக்கின்றன. அதிலே திருப்திகரமான விடயங்களை பற்றி இருக்கின்றன. தகவல் அறியும் சட்டம் அங்கு நீக்கப்படவில்லை. ஜனாதிபதி 2 என்ற விடயம் உள்வாங்கப்பட்டிருக்கிறது. அது மாத்திரமல்ல, உங்களுக்கு தெரியும் இந்த சில ஆணைக்குழுக்கள் உருவாக்கப்படுவது என்பது வேகமாக விவேகமாக மக்களுக்கான சேவைகளை கொண்டு செல்ல வேண்டும். ஒரு சில ஆணைக்குழுக்கள் வெறுமனே கால இழுத்தடிப்புகளை செய்து மக்களுக்கான சேவைகளை முன்னெடுக்காத நிலையாக காணப்பட்டது. April 21 பயங்கரவாத குண்டு தாக்குதலுக்கு பிற்பாடு நாட்டினுடைய பொருளாதாரம் வீழ்ச்சியடைந்தது, பாதுகாப்பு கேள்விக்குள்ளாகினது, மிகப்பெரிய சவாலை அரசாங்கம் எதிர்கொள்ள வேண்டி வந்தது. ஜனாதிபதி ஒரு பக்கம், பிரதமர் ஒரு பக்கம், சபாநாயகர் ஒரு பக்கம் என்று ஒரு அவர்களுக்கு இடையிலான ஒரு இழுத்தடிப்பு நிலை உள்ளக முரண்பாடு காணப்பட்டதனால் நாட்டு மக்களுக்கான சேவையோ நாட்டினுடைய பாதுகாப்போ பொருளாதார அபிவிருத்தியோ எந்த அடிப்படையில் ஏற்படவில்லை. இன்றைய உண்மையிலே உங்களுக்கு தெரியும் புதிய அரசியலமைப்பு தொடர்பாக பேசுகின்ற பொழுது கௌரவ நீதியமைச்சர் அலிசப்ரி அவர்கள் சொன்னார், நாங்கள் ஒரு புதிய அரசியலமைப்பை கொண்டு வருவதற்கான வேலை திட்டத்தை ஆரம்பித்திருக்கிறோம், இந்த வேலை திட்டத்திலே தமிழ் சிங்கள முஸ்லிம் அனைத்து நிபுணத்துவம் வாய்ந்தவர்களை உள்ளடக்கியிருக்கின்றோம், அனைவருடைய கருத்துக்களை உள்வாங்கின்றோம், எந்த மக்களுக்கும் எந்த பாதிப்பும் இல்லாத வகையில் அனைத்து மக்களும் சுதந்திரமாக ஒரு காத்திரபூர்வமாக அவர்கள் இந்த நாட்டில் வாழக்கூடிய வகையிலே ஏற்ற வகையிலே எல்லோருடைய கருத்துக்களையும் உள்வாங்கி இந்த நாட்டுக்கு ஏற்ற வகையிலே ஒரு புதிய அரசியலமைப்பை உருவாக்குவோம் என்ற கருத்தை இன்று அவர் கூறியிருக்கின்றார். அதற்கு நான் வரவேற்கின்றேன். நிச்சயமாக அரசு தற்போதைய அரசாங்கத்தை பொறுத்தளவிற்கு கடந்த காலத்திலே புதிய அரசியலமைப்பை உருவாக்குவோம் என்று பல்வேறு கூட்டங்களை நடத்தினார்கள். பல லட்சக்கணக்கான நிதிகளை செலுத்தி வெளிநாடுகளுக்கு சுற்றுப்பயணம் சென்றார்கள். ஒன்றுமே நடக்கவில்லை. எல்லாம் ஒரு கண்கட்டு வித்தையாகத்தான் இருக்கின்றது. இப்பொழுது நாட்டு மக்களுக்காகவும் நலனுக்காகவும் நாங்கள் போராடினோம், வேலை செய்தோம் என்றே முதலை கண்ணில் வடிக்கின்ற ஒரு அவல நிலையைத்தான் நான் இங்கு பார்க்கக்கூடியதாக இருக்கின்றது. எது எவ்வாறாக இருந்தாலும் எம்மை பொறுத்தளவிற்கு இந்த நாட்டிலே மிக முக்கியமானது நாட்டு மக்களுடைய நலன். ஜனாதிபதி கூறுகின்ற விடயம் இதுதான். நீங்கள் கிராமத்துக்கு செல்லுங்கள், அங்கு தன்னை அதாவது அவர் கூறுகிற கடைசியாக சொன்னார், நான் வேலை செய்ய வேண்டும், கிராமத்துக்கு செல்லுங்கள், அங்குள்ள மக்களுடைய பிரச்சனைகளை பாருங்கள். அந்த மக்களுக்கு இருப்பதற்கு வீடு இல்லை, மனசுல கூடம் இல்லை, கிணறு இல்லை, மின்சாரம் இல்லை, அடிப்படை தேவைகள் பூர்த்தி செய்யப்படாமல் இருக்கின்றன. ஆகவே பிரச்சனைகளை வைத்துக் கொண்டு தொடர்ச்சியாக மக்களின் பிரச்சனைகளை வைத்துக் கொண்டு தொடர்ச்சியாக அரசியல் செய்ய முடியாது. அந்த பிரச்சனைகளுக்கு தீர்வுகளை பெற்றுக் கொடுக்க வேண்டும். அதே வேளையில் வேகமாகவும் விவேகமாகவும் மக்களின் நலனை மையப்படுத்தி வேலை செய்வதற்கேற்ற வகையிலே செயற்படுவதற்கேற்ற வகையிலே இந்த வேலை திட்டங்கள் இந்த திருத்தங்கள் முன்னெடுக்கப்பட்டு நாட்டு நலனுக்காக அது பாவிக்கப்படும் என்ற விஷயத்தையும் நாங்கள் நம்புகின்றோம். நன்றி.
கரு அஜித் நாட் கப்டால் மெத்துமா அபத்துமாட்ட வினாடி அட்டக்க காலையாக தியனும்
உலாசரோட கரு மந்திரித்துமேனி மட மத்தக்காய் தானாவினி சன்சோதனைய பசுகிய ரஜைய இதிரிபத் கராத்தி போகோ அபேக்ஷாவான் திபுணா ஏ ஆய கியாகன ஹிட்டியே தானாவினி சன்சோதனை கெனாவட பாசே சியலும பிரஷ்ட இவராய் ராட்ட சங்கவர்தனையிட்ட அனவா ඊට පස්සේ සංවර්ධනයේ හරහා රට සුගිත මුදිත වෙනවා කියලා කිව්වා. ඊට පස්සේ අපි දැක්කා මොකද්ද උනේ කියලා. එය ක්‍රියාත්මක කරද්දී තිබිච්ච ගැටලු අද මම හිතන්නේ මන්ත්‍රීවරු 44 දෙනෙක්ම කතා කරලා කිව්වා. ඒ වගේ ගැටලු, ඒ වගේ තිබිච්ච ප්‍රශ්න, ඒ වගේ රටට වෙච්ච හානිය ගැන අපි හොඳට තේරුම් අරගෙන තියෙනවා. ඉතින් මම හිතන්නේ ඒ ප්‍රශ්නේ කොපමණ දුරට ගියාද කිව්වොතින් ඒ ඉදිරිපත් කරපු පක්ෂය එක්සත් ජාතික පක්ෂය එවකට ඊට පස්සේ 19 වෙනි සංශෝධනයේ ඉදිරිපත් කළාට පස්සේ ආසන 105ක් දිනාගත්තා. අද තවමත් ඒ පක්ෂයේ කෙනෙකුට වාඩි වෙන්න බැරි වෙලා තියෙනවා මේ උත්තරීතර පාර්ලිමේන්තුවේ. ඉතින් අපි දැක්කා රට කොච්චර දුරට අගාධයට පත් වුණාද කියලා. ඒ අගාධයට පත් වෙච්ච නිසා අපි දැක්ක රටේ ජනතාවට කොච්චර දුරට හානියක් වුණාද කියලා. රටේ ආර්ථික වර්ධන වේගය භාගයක් වුණා, පොලි අනුපාතය දෙගුණ වුණා, රුපියල කඩා වැටුණා, විරැකියාව වැඩි වුණා, සෑම පැත්තකින්ම වැඩි වෙන්න තියෙන දේවල් අඩු වුණා, අඩු වෙන්න තියෙන දේවල් වැඩි වුණා. ඉතින් මේ අවස්ථාවේදී ඒ සමීකරණයම ඔස්සේ අපි නැවත වරක් මේ රට පාලනය කරන්නට පිවිසුනොතින් අපිටත් එන්නේ ওই ටිකම තමයි. ඉතින් ඒ නිසා තමයි වහාම මේ 19 වෙනි සංශෝධනයේ සිදු වෙලා තිබෙන ඒ වැරදි ප්‍රතිඵල අයින් කිරීම සඳහා 19 වෙනි සංශෝධනය අහෝසි කරලා අපි නැවත වරක් තිබිච්ච තත්ත්වයට ගැවිලා ඊට පස්සේ අලුත් ව්‍යවස්ථාව ගෙනෙන්නට අපි තීරණය කෙරුවේ අන්න ඒ නිසා. ඉතින් ඒ නිසා අපි දැක්කා දූරදර්ශීව කටයුතු කරමින් ජනාධිපතිතුමා සහ අගමැතිතුමා මෙම 19 වෙනි සංශෝධනය අහෝසි කරලා නැවත අලුත් ව්‍යවස්ථාවක් සකස් කිරීමට මේ රට ඒ මාවතට ගෙනියාම අපි දැක්කා. ඉතින් ඒ නිසා මම හිතන්නේ අපි හැම පැත්තකින් බැලුවොතින් ආර්ථිකය ගැන අපි කතා කරද්දී මෘතාර්ථිකය පිරිවුණා, අපේ රටේ බාහිර ක්ෂේත්‍රය පිරිවුණා, මූල්‍ය ක්ෂේත්‍රය පිරිවුණා, රාජ්‍යංශයට ප්‍රශ්න වැඩි වුණා. අපි දැක්ක රාජ්‍යංශය සම්පූර්ණයෙන්ම කඩා වැටුණා. කිසිම කෙනෙකුට රාජ්‍ය ක්ෂේත්‍රයේ වැඩ කරන අයට තමන්ගේ වැඩ කටයුතු කරන්න බැරි වෙන වාතාවරණයක් ඇති වුණා. FCID එකේ 5000ක් ගියා. FCID එක සම්පූර්ණයෙන්ම ඊනියා නීතියක් බවටත් ඉතාමත් පැහැදිලි ලෙස දැනටමත් කියලා තියෙනවා. අගමැති හිටපු අගමැතිතුමාම ඇවිල්ලා කිව්වා පාස්කු කොමිසමේදී. එතුමාම කියනවා මේ FCID එක මේ සම්පූර්ණයෙන්ම නීති විරෝධී කියලා. ඉතින් එවැනි තත්වයක් තමයි මේ 19 වෙනි සංශෝධනය හරහා අපිට හිමි වුණේ. ඉතින් අන්න ඒ තත්වය අපි අහෝසි කරලා නැවත රට තිබිච්ච තැනට ගෙන යාම මම හිතන ඉතාමත් වැදගත්. ඒ කාලයේදී අපිට මතකයි රට සංවර්ධනය වෙච්ච ආකාරය. ඇමරිකානු ඩොලර් බිලියන 24ක් පමණක් තිබිච්ච රටේ දළදේශීය නිෂ්පාදිතය අවුරුදු 9ක් තුලදී ඇමරිකානු ඩොලර් බිලියන 79ක් දක්වා වැඩි වුණා. 19 යටතේ අපේ රටේ දළදේශීය නිෂ්පාදිතය වැඩි වුණේ ඇමරිකානු ඩොලර් 5ක් පමණයි. ඒ වුණාට 19 යටතේ අපේ රටේ ණය බරතාවය ට්‍රිලියන 7 සිට ට්‍රිලියන 14 දක්වා වැඩි වුණා. ඉතින් අපි දැක්කා මේ තත්ත්වය වෙනස් කරිය යුතුයි කියලා. අන්න ඒ නිසා තමයි අද අපි මේ 19 අහෝසි කිරීම සඳහා 20 වෙන ව්‍යවස්ථා සංශෝධනය ගෙනලා තියෙන්නේ. අන්න ඒ හරහා අපිට දැන් නැවත වරක් මේ රට ආර්ථිකමය වශයෙන් රට සංවර්ධනය කිරීමේ මාවතට අපිට ගෙන යන්න පුළුවන් වෙනවා. අද කොවිඩ් වසංගතය ඉතාමත්ම හොඳින් පාලනය කරන බව අපට කියන්නට අවශ්‍යයි. අපි දන්නවා කේසස් වැඩි වෙනවා කියලා කියනවා, ආසාදිතයන් වැඩි වෙනවා කියලා කියන එක හරි. ඒ වුණත් මරණ පාලනය වෙලා තියෙනවා. ඒත් එක්කම අපේ රටේ බියක් එහෙම නිර්මාණය වීමට තිබිච්ච අවකාශය අඩු කරගෙන තියෙනවා. මිනිස්සුන්ට විශ්වාසයක් තියෙනවා කොහොම හරි කරලා මේ රට මේ නැවත වරක් හරි ආකාරයට ගෙනියයි කියලා. ඉතින් ඒ නිසා අපි මේ විපක්ෂය කොච්චර මොනවා කිව්වත් අපි තේරුම් ගත යුතු දේ තමයි රට වැටෙන්නේ නැති වෙන්නට, රට ඉදිරියට ගෙන යන්නට අපට පුළුවන් වෙනවා මේ 19 වෙනි සංශෝධනය අහෝසි කරලා 20 වෙනි සංශෝධනය ගෙනල්ලා ඊට පස්සේ අවුරුද්දක් තුලදී නැවත වරක් අලුත් ව්‍යවස්ථාවක් ගෙනල්ලා මේ ප්‍රශ්න ටික निराකරණය කරලා නැවත හරි මාර්ගයට මේ රට ගෙන යන්නට. ඉතින් මම හිතන්නේ ඒ අයත් හිතනවා ඇති ඒ අය වැටිච්චම වැටිච්ච වලටම අපි වැටෙයි කියලා. 20 වෙනි සංශෝධනය අපි ගෙනාවම ඒ අය දන්නවා. ඉතින් ඒ අයට තිබිච්ච එකම chance එක 19 වෙනි සංශෝධනය නිසා රට අගාධයට ගෙන යන්න තිබිච්ච එකම chance එකක් දැන් නැති වෙලා තියෙනවා. ඉතින් මම හිතන්නේ ඒ ගැන දුකක් ඇති ඒ අයට. ඒ වුණත් රට වෙනුවෙන් අපි මේ සංශෝධනය ගෙනල්ලා ඉදිරියට ගෙන යන්නට බලාපොරොත්තු වෙන බවත් මම මතක් කරලා දෙන්නට කැමතියි. ඒ නිසා අපි සියලු දෙනාගේම ඉල්ලීමක් කරනවා මේ 20 වෙනි සංශෝධනයට තමන්ගේ සහයෝගය ලබා දෙන්නට කියලා. විපක්ෂයටත් අපි කියනවා ඒකට සහයෝගය දෙන්නට කියලා. මම දන්නවා දැනටමත් සමහරක් අය ලෑස්ති වෙනවා ඇති මේ සහයෝගය දෙන්නට. ඒක වෙන එක හොඳයි. මට පේනවා හර්ෂ සිල්වා මැතිතුමාත් ඔළුව වඩනවා. මං හිතන්නේ ඔව් කියනවද නැහැ කියනවද මම දන්නේ නැහැ. සමහර විට ඔව් කියන්නත් පුළුවන්. මේ ඉතින් අපි ඒ නිසා බලමු ඉදිරි කාලයේදී එතුමන්ලාගේත් අදහස් අපි බලලා එනවනේ. යසර දුන්නනේ ඔබතුමාට දෙන්න තිබුණේ බුදල් ඇමතිකම අපරාධ
විද්‍යාත්මක බෙදුවේ.
ඕ ඒක දෙන්න ඒ හොඳම මනුස්සයට නොදී ඒක වෙනායට දීලා ඊට පස්සේ මේ වැඩේ අප්සෙට් කරගත්තා. ඒකයි උනේ. එතුමා විතරයි බලාගෙන ඉන්නේ.
ගරු අමාත්‍යතුමා විනාඩි දෙකක් ඉතුරු වෙලා තියෙනවා.
මුලාසන රූඩ මන්ත්‍රීතුමනි මා මේ අවස්ථාවේදී විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙන්නට අවශ්‍යයි අපේ සියලුම කණ්ඩායමට. අපේ මන්ත්‍රීවරු සියලු දෙනාම මේ ගැන හොඳ සාකච්ඡාවක් කළා. මේවා ගැන අපි මේ සාකච්ඡා කිරීම අත්‍යවශ්‍යයි. ඒ සාකච්ඡාව නිසා සියලුම අංගයන් යම් අවස්ථාවලදී තිබිච්ච අපහැදිලිකම් අපි සියලුම දේවල් පැහැදිලි කරගන්නට පුළුවන් වෙලා තියෙනවා. ඒ නිසා අපි ශක්තිමත්ව අපි එක පක්ෂයක් හැටියට, එක රටක් හැටියට, එක ආණ්ඩුවක් හැටියට අපි ඉදිරියට යන්නට බලාපොරොත්තු වෙනවා. ඒ කරද්දී අපි සියලු දෙනාගේම සහයෝගය බලාපොරොත්තු වෙන බවත් මතක් කළ දීමෙන් මේ 20 වෙනි සංශෝධනයට සියලු දෙනාගේම සහයෝගයත් එක්ක අපිට මෙය සම්මත කර ගැනීමට හැකි වේවායි කියලා ප්‍රාර්ථනා කරමින් මගේ වචන ස්වල්පය අවසන් කරනවා.
ස්තුතියි ගරු අමාත්‍යතුමා. සභාව කල්තවීම ගරු සභානායකතුමා.
22 වෙනි දින පෙරවරු 10 දක්වා පාර්ලිමේන්තු කල්තබීතිය යෝජනා කරනවා.
සභාව හෙට පෙරවරු 10 දක්වා කල්තබනවා.